जय जिनेन्द्र। त्रीजा वासुदेव स्वयंभू, बळदेव धर्मराज अने प्रतिवासुदेव मधुराजा। आ भरत भूमि में भगवान विमलना तीर्थंकर धर्मचक्र सहित जारे विचरता हता, ते वक्ते सौराष्ट्रनी द्वारावती नगरी में स्वयंभू नामना वासुदेव तथा धर्म नामना बळदेव राज्य करता हता। तेवो त्रण खंडना स्वामी अर्धचक्रवर्ती हता। 16,000 राजाओ तेमनी सेवा करता हता अने 48 करोड़ गाम तेमना ताबा मा हता। बन्ने भाईओ जैन धर्म मा तत्पर हता अने तेमने परस्पर अजोर स्नेह हतो। तेमा धर्म बळभद्रनु चित्त विशेषपणे आत्मसाधना मा रहतु अने स्वयंभू वासुदेवनु चित्त पूर्व भवन निदानना मिथ्या संस्कार ने लीधे विषय परिग्रह में लीन रहतु। भगवान विमलनाथ एकवार सौराष्ट्र में द्वारावती नगरी में पधारिया, पृथ्वी में सर्वत्र आनंद फैलायो। वन उपवन फल फूल थी खिली उठिया। बीजानी तो शी वात, पशु पंखीओ पण प्रभु दर्शन थी आनंद किलोल करवा लाग्या। માળીઓ આવીને મહારાજા સ્વયંભુ તથા ધર્મરાજને પ્રભુના આગમનની મંગલ વધામણી આપી। તેઓ ખૂબ પ્રસન્ન થયા। માળીને રત્નહાર વગેરે ઇનામ આપ્યું ને નગરજનો સહિત ધામધૂમથી પ્રભુના દર્શન માટે ચાલ્યા। આહા, જે નગરીમાં સાક્ષાત તીર્થંકરનું પ્રભુની પધરામણી થાય તેના પુણ્યોદયની ને હર્ષની તો શી વાત કરવી। દૂરથી સમવસરણની અચિંત્ય શોભા જોઈને બળદેવ વાસુદેવ પણ આશ્ચર્ય પામ્યા। પ્રભુના આ દિવ્ય બાહ્ય વૈભવ પાસે ત્રણ ખંડનો વૈભવ પણ તેમને સાવ તુચ્છ લાગ્યો ને તે દિવ્ય વૈભવથી પણ અલિપ્ત એવા પરમાત્મા વૈભવવંત વિમલનાથ ભગવાનના દર્શન પૂજન સ્તવન કરીને તેમનો ધર્મોપદેશ સાંભળ્યો। સંસારના બાહ્ય પદાર્થોથી આત્માની ભિન્નતા, રાગદ્વેષ મોહાદી વિભાવોની અસારતા અને ચૈતન્ય વૈભવની અચિંત્ય મહત્તા ભગવાને બતાવી। આત્મા નિત્ય રહીને પોતાના કરેલા ભાવોનું ફળ ભોગવે છે। વિષયોમાં ને કશાયોમાં લીન જીવો નરકાદિમાં દુઃખ ભોગવે છે ને આત્મસાધનામાં લીન જીવો મોક્ષ સુખને ભોગવે છે। માટે હે જીવો, તમે વિષયોમાં સુખની બુદ્ધિ છોડો ને આત્માના અતિન્દ્રિય સુખ સ્વભાવની શ્રદ્ધા કરો, તેમાં લીનતા કરો। ભગવાનના શ્રીમુખથી આવો ધર્મોપદેશ સાંભળીને સર્વે જીવો આનંદિત થયા। ઘણા જીવો સંસારથી વિરક્ત થયા, ઘણા જીવો આત્મજ્ઞાન પામ્યા। તે વખતે બળદેવ વાસુદેવ બંનેને પોતાના પૂર્વભવ જાણવાની ઉત્કંઠા થઈ। હે પ્રભો, પૂર્વે અમે ક્યાં પુણ્ય કર્યા કે જેથી આ ત્રણ ખંડની વિભૂતિને પામ્યા? પ્રભુની વાણીમાં તેમના પૂર્વભવ આ પ્રમાણે આવ્યા। ધર્મરાજ બળદેવનો પૂર્વભવ। હે ધર્મરાજ, પૂર્વભવમાં તમે વિદેહ ક્ષેત્રમાં મિત્રનંદી નામના રાજા હતા। એકવાર તમારી નગરીમાં કેવડી ભગવાનનું આગમન થતાં અત્યંત હર્ષપૂર્વક તેમના દર્શન કર્યા ને તેમના ઉપદેશથી વૈરાગ્ય પામીને જીન દીક્ષા લીધી। મુનિ થઈને તમે ઉત્તમ આરાધના કરી અને સમાધિપૂર્વક દેહ છોડીને સર્વાદ સિદ્ધિમાં ઉપજ્યા। ત્યાંથી ચવીને આ દ્વારાવતી નગરીના ભદ્રરાજાની સુભદ્ર રાણીની કુખે ધર્મ નામના બલભદ્ર તરીકે અવતર્યા છો અને ચરમ શરીરી છો। સ્વયંભૂ વાસુદેવનો પૂર્વભવ। તે જીવ પૂર્વભવમાં ભરત ક્ષેત્રની શ્રાવસ્તી નગરીમાં સુકેતુ નામનો રાજા હતો। અનેક સદગુણ હોવા છતાં તેનામાં જુગારનું દુર્વ્યસન હતું। માંસ ભક્ષણાદી 7 મહાન દુર્ગુણોમાં જુગારનું વ્યસન તે પણ મહાન દુર્ગુણ છે। સત્ય વગેરે બીજા ગુણોનો પણ તે નાશ કરી નાખે છે। જુગારી જુગારમાં જીતે કે હારે, પરંતુ જુગાર રમવા બેસતા વેત તે પોતાના ઉત્તમ આચરણને તથા ધર્મને તો ગુમાવી જ બેસે છે। એકવાર શત્રુ રાજા સાથે જુગાર રમતા તે રાજા સુકેતુ પોતાની સમસ્ત રાજ સંપદા હારી બેઠો. આથી આર્ત ધ્યાનથી તે દુઃખી થવા લાગ્યો તથા શત્રુ રાજા પ્રત્યે વેરબુદ્ધિ રાખવા લાગ્યો ને વનમાં જઈને ભટકવા લાગ્યો. દુઃખી રાજા સુકેતુ અત્યારે પાપમાં અને વૈભવની વાસનામાં ડૂબેલો હોવા છતાં તે જીવ ભવ્ય હતો, ભવિષ્યમાં મોક્ષગામી શ્લાકા પુરુષ હતો. તેથી એકવાર તેના સુભાગ્ય વનમાં તેને સુદર્શન નામના મુનિરાજના દર્શન થયા. તેમની પાસેથી રત્નત્રય ધર્મનો ઉપદેશ સાંભળીને તેણે રત્નત્રય ધર્મ અંગીકાર કર્યો. એકવાર તે સુકેતુ મુનિ વનમાં બેઠા હતા. એવામાં તેની સંપત્તિને જીતી લેનારો શત્રુ રાજા વૈભવ સહિત ત્યાંથી નીકળ્યો. તેને દેખીને મૂર્ખતાપૂર્વક તેણે નિદાન કર્યું કે મારા ધર્મના ફળમાં હું ભવિષ્યમાં મહાન વૈભવ પામું ને મારા આ દુશ્મનનો નાશ કરીને તેની વિભૂતિ છીનવી લઉં. અરે રે, રત્નત્રયના નિદાન વેચીને તેના ફળમાં મૂર્ખ જીવે ભોગ વાસનાની ચાહના કરી. તે સુકેતુનો જીવ મોક્ષ માર્ગી હતો, પણ ધર્મના ફળમાં વિષયોની અભિલાષા કરવાથી તે ધર્મથી ભ્રષ્ટ થઈ ગયો અને તેણે નરકના બીજડા વાવ્યા. માટે હે જીવો, ધર્મના ફળમાં વિષય સુખોની આકાંક્ષા કદી ન કરશો. વિષયોની અભિલાષા વડે ધર્મને ગુમાવીને મિથ્યા દ્રષ્ટિ થઈ ગયેલો તે સુકેતુ રાજાનો જીવ ત્યાંથી મરીને બાકી બચેલા થોડાક પુણ્યના પ્રતાપે સ્વર્ગમાં દેવ થયો ને ત્યાંથી ચવીને આ દ્વારાવતી નગરીમાં સ્વયંભૂ વાસુદેવ ઉપજ્યો છે. પૂર્વે જે શત્રુ રાજાએ તેની રાજ સંપત્તિ જુગારમાં પડાવી લીધી હતી, તે રાજા પણ પાછળથી કોઈ કારણે વૈરાગ્ય પામી રત્નત્રય ધારણ કરીને મુનિ થયો. પરંતુ તેણે પણ મૂર્ખતાથી ધર્મના ફળમાં ભોગ પ્રાપ્તિનું નિદાન કર્યું એટલે તે પણ ધર્મથી ભ્રષ્ટ થઈ થોડાક પુણ્યને લીધે સ્વર્ગમાં ગયો ને ત્યાંથી ચવીને અત્યારે રત્નપુરીનો રાજા મધુ થયો છે. તે મધુ રાજાને ચક્રની પ્રાપ્તિ છે ને અત્યારે તે ત્રણ ખંડનો રાજા છે. તે પ્રતિવાસુદેવ છે. આ પ્રમાણે વિમલ પ્રભુની વાણીમાં પોતાના પૂર્વભવો સાંભળીને તે ધર્મ અને સ્વયંભૂ બંને ભાઈઓ બળદેવ અને વાસુદેવ પુનઃ પોતાના મહેલમાં આવ્યા. એકવાર કેટલાક રાજસેવકો મધુરાજા માટે ઉત્તમ રત્નોની ભેટ લઈને જતા હતા ત્યારે પૂર્વભવના વેર સંસ્કારને લીધે સ્વયંભૂ રાજાએ તે રત્નો છીનવી લીધા. તેના ભાઈ ધર્મબળ ભદ્ર તેનો આવો અન્યાય ન કરવા સમજાવ્યો, પણ પરિગ્રહની તીવ્ર લાલસાના રૌદ્ર પરિણામને લીધે તેણે ધર્મની વાત ન માની. જ્યારે પ્રતિનારાયણ મધુરાજાએ જાણ્યું કે પોતાના કિંમતી રત્નો સ્વયંભૂ રાજાએ પડાવી લીધા છે, ત્યારે ચક્ર સહિત સેના લઈને તેણે સ્વયંભૂ સાથે મહાન યુદ્ધ કર્યું. તેણે સ્વયંભૂને મારવા માટે પોતાનું દૈવી સુદર્શન ચક્ર ફેંક્યું, પરંતુ પૂર્વ પુણ્યનો પ્રતાપ ખલાસ થઈ ગયો હોવાથી તેનું ચક્ર નિષ્ફળ થઈ ગયું ને સ્વયંભૂના હાથમાં આવ્યું. સ્વયંભૂએ ભયંકર ક્રોધપૂર્વક તે ચક્ર વડે તેનો જ શિરછેદ કર્યો. ઘોર રૌદ્ર પરિણામ સહિત મરીને તે તમતમ નામની સાતમી નરકમાં જઈ પડ્યો. કેટલાક કાળ બાદ સ્વયંભૂ વાસુદેવ પણ વિષય વાસનાના રૌદ્ર ભાવથી મર્યો ને જાણે કે હજી પણ પોતાના વેરીને મારવા તેની પાછળ જતો હોય તેમ તે પણ સાતમી નરકમાં જઈ પડ્યો. બંને જીવો ત્યાંથી નીકળીને અમુક ભવે પુનઃ ધર્મ પામીને મોક્ષ પામશે. વાસુદેવનું મૃત્યુ થતાં ધર્મ બળદેવને પ્રથમ તો ઘણો જ શોક થયો, પણ પછી વિમલનાથ ભગવાનના સમોસરણમાં જઈ ધર્મોપદેશ સાંભળતા તેમનું ચિત્ત શાંત થયું ને સંસારથી વિરક્ત થઈ જીન દીક્ષા અંગીકાર કરી. ઉત્તમ ધ્યાન વડે કેવળ જ્ઞાન પ્રગટ કરીને ગજપંથા ક્ષેત્રથી સિદ્ધિને પામ્યા. આ રીતે ભગવાન વિમલનાથના સમયમાં થયેલા ત્રીજા ધર્મ બળદેવ, સ્વયંભૂ વાસુદેવ અને મધુપ્રતુ વાસુદેવની કથા પૂરી થઈ. આ કથા જીવને ધર્મના ફળમાં ઉત્સાહિત કરીને વિષય ભોગો પ્રત્યે વૈરાગ્ય જગાડે છે. હવે આપણે 24 તીર્થંકર પુરાણમાંથી આપણે 14મા તીર્થંકર શ્રી અનંતનાથ ભગવાનનું જીવન ચરિત્ર વાંચશું. ભગવાન અનંતનાથ જ્ઞાન આનંદમય ચૈતન્ય તત્વનો અનંત વૈભવ બતાવનાર અનંતનાથ તીર્થંકરને નમસ્કાર કરીને તેમનું મંગલ જીવન કહીએ છીએ. હે અનંતનાથ, આપ કેવળ જ્ઞાનાદિ અનંત ગુણોની ખાણ છો. અનંત ગુણ પર્યાય રૂપે આપનું જે શુદ્ધ અસ્તિત્વ છે તે જ આપનું સમ્યક સ્વરૂપ છે. હે દેવ, આપના આવા અનંત ભાવરૂપ અસ્તિત્વને ઓળખતા જ અમને અમારામાં અનંત ગુણ પર્યાયોથી ભરપૂર ચેતન વૈભવ દેખાય છે. અનંત ગુણનો સમ્યક સ્વાદ અનુભવાય છે ને મિથ્યાત્વાદી અનંત દોષો દૂર થઈ જાય છે. હે ભગવાન, આપ આવા છો ને આપ તેવા છો એવા મારા અલ્પતીના થોડાક પ્રલાપ વડે શું આપના અનંત ગુણનો પૂરો મહિમા પ્રગટ થઈ શકે છે? તો પણ જેમ અમૃતનો સમુદ્ર આખો ન પી શકાય તેના થોડાક અમૃત પાનથી પણ તૃષા છીપીને શું તૃપ્તિ નથી થતી, તેમ હે અનંત ગુણસાગર, આપના થોડાક ગુણોના ચિંતવનથી પણ અમારું હૃદય તૃપ્ત થાય છે. હે અનંત ગુણ સંપન્ન ભગવાન અનંતનાથ, આપણા હૃદયમાં બિરાજમાન થતા જ સર્વે વિભાવો ચૈતન્યથી બહાર રહી જાય છે. અનંત ભવોનો અંત થઈને અનંત એવી સિદ્ધ દશા શરૂ થઈ જાય છે. એવા પ્રભુ અનંતનાથનું મંગળ જીવન હે ભવ્ય જીવો તમે આદરપૂર્વક સાંભળો. ભગવાન અનંતનાથ પૂર્વ ભવ રાજા પદ્મરથ. અનંત ભવ ચક્રનો અંત કરનારા તે ભગવાન અનંતનાથ પૂર્વે ત્રીજા ભવે ઘાતકી ખંડમાં અરિષ્ટ નગરીના રાજા પદ્મરથ હતા. તે નગરી રત્નમાલાઓથી શોભતી હતી તો તેના રાજા પણ સમ્યક્વાદી રત્નો વડે શોભતા હતા. પુણ્યોદયથી બહારમાં સર્વ સુખ સામગ્રી તેમને પ્રાપ્ત હતી, પરંતુ ચૈતન્ય સુખના વેદનમાં તેમને તે કોઈ સામગ્રીની જરૂર પડતી જ ન હતી. રાજવૈભવની વચ્ચે રહેતા હોવા છતાં તેમનું ચિત્ત પાપોથી અલિપ્ત રહેતું અને સદા પંચ પરમેષ્ઠીની ભક્તિમાં લાગેલું હતું. તેમના મહાન ભાગ્યે મુનિવરોનું તેમજ કેવડી ભગવંતોનું અવારનવાર તેમની નગરીમાં આગમન થતું હતું. એક દિવસે ભગવાન સ્વયં જિનેન્દ્ર તેમની નગરીમાં પધાર્યા. ચારે કોર આનંદ મંગલ છવાઈ ગયો. ભાવિ તીર્થંકર એવા તે રાજા પદ્મરથ મહાન સવારી પૂર્વક અતિ ધામધૂમથી ભગવાનના દર્શન કરવા આવ્યા. ખૂબ જ ભક્તિપૂર્વક કેવડી પ્રભુના દર્શન કર્યા. પ્રભુનું રૂપ નિહાળતા તેનું ચિત્ત પરમ શાંત થયું. એટલું જ નહીં, જ્ઞાનની નિર્મળતા થતા તેને પોતાના કુલ 7 ભવ જાણવામાં આવ્યા. તેમાં જોકે તેને ભવિષ્યના તો 2 જ ભવ બાકી હતા, તેથી તે 2 ભવ જાણ્યા ને ભૂતકાળના 4 ભવોને જાણી લીધા. એમ વર્તમાન સહિત કુલ 7 ભવોનું તેને જ્ઞાન થયું અને તેમાંય પોતાનો અંતિમ ભવ તીર્થંકરનો છે એમ જાણીને તો તેનું ચિત્ત હર્ષથી રોમાંચિત થયું. આહાહા, પોતાના મોક્ષનું જ્ઞાન થાય એના જેવી આનંદની વાત તો બીજી કઈ. ભાવિ તીર્થંકર એવા તે રાજા પદ્મરથે ભગવાનની સભામાં બેસીને ધર્મોપદેશ સાંભળ્યો. તે સાંભળતા જ વૈરાગ્યપૂર્વક તે ચિંતન કરવા લાગ્યા કે આ જીવને શરીર સાથેનો સંબંધ કાંઈ નિત્ય રહેનારો નથી. અનંત શરીરો સાથે સંબંધ થયો પણ એકે શરીર કાયમ ન રહ્યું, બધા છૂટા પડી ગયા. કેમ કે જીવ અને શરીર છૂટા જ છે. એ જ રીતે 5 ઇન્દ્રિયો અને તેના વિષયોનો સંબંધ પણ કાંઈ કાયમ રહેતો નથી, ક્ષણભંગુર છે. બેમાંથી એક છૂટી જાય છે, કાં તો ઇન્દ્રિયો છૂટી જાય છે ને કાં તો વિષયોનો સંયોગ છૂટી જાય છે. આ રીતે જીવ, શરીર, ઇન્દ્રિયો તેમજ વિષયોથી જુદો છે. વૈરાગી રાજા વિચારે છે કે અન્ય મતના મોહી જીવો ભલે તેમાં મોહ કરે, પણ મેં તો અરિહંત ભગવાનના મતનું શરણ લઈને જળ ચેતનનું ભેદ જ્ઞાન કર્યું છે, તેથી હું તે બાહ્ય વિષયોમાં ક્યાંય મોહિત નહીં થાઉં. અરિહંત દેવે મારો અનંત ચૈતન્ય વૈભવ મને દેખાડ્યો છે, તેને જ હું સાધીશ. આ પ્રમાણે રાજા પદ્મરથનું ચિત્ત સંસારથી વિરક્ત થયું. જેમ ઘણા કાળથી પોતાના જૂના સ્થાનમાં રહેતું સસલું વનમાં આગ લાગતા તેનાથી બચવા માટે પોતાના જૂના સ્થાનને છોડીને દૂર ભાગે છે, જૂના સ્થાનની મમતા નથી કરતું, તેમ ઘણા દીર્ઘકાળથી સંસારમાં રહેવા છતાં કશાયોની આગથી ભયભીત થયેલા ભવ્ય આત્મા પદ્મરથ સંસાર રાજપાટ છોડીને મોક્ષને સાધવા તત્પર થયા. તેણે સ્વયંપ્રભ કેવડી ભગવાનના ચરણમાં જીન દીક્ષા લીધી, 11 અંગનું જ્ઞાન પ્રગટ કર્યું ને દર્શન વિશુદ્ધિ વગેરે ઉત્તમ ભાવનાઓ ભાવીને તીર્થંકર નામ કર્મ બાંધ્યું. 4 પ્રકારની ઉત્તમ આરાધના પૂર્વક પ્રાણ છોડીને અચ્યુત સ્વર્ગના ઇન્દ્ર થયા. અસંખ્ય વર્ષ સમ્યક્ત્વ સહિત ત્યાં રહ્યા. ત્યારબાદ મનુષ્ય લોકમાં અવતરવાને 6 મહિનાની વાર હતી. ત્યાં તો મનુષ્ય લોકમાં તેમના પુણ્ય પ્રતાપે દિવ્ય પરિવર્તન થવા માંડ્યું. અયોધ્યા નગરીમાં અનંતનાથનો અવતાર. ભરત ક્ષેત્રની અયોધ્યા નગરીમાં અત્યાર સુધીમાં 4 તીર્થંકરો ઋષભદેવ, અજિતનાથ, અભિનંદન અને સુમતીનાથ અવતરી ચૂક્યા છે. હવે 5મા તીર્થંકર અવતરવાની તૈયારી છે, એટલે કુબેરે જૂની અયોધ્યા નગરીની નવરચના કરીને ફરી અત્યંત સુંદર બનાવી દીધી. તે વખતે અયોધ્યાની રાજગાદી પર મહારાજા સિંહસેન અને મહારાણી જયશ્યામા હતા. એકાએક નગરીમાં પરિવર્તન થવા લાગ્યું. રાજમહેલના આંગણે રોજ રોજ કરોડો રત્નોની વૃષ્ટિ થવા લાગી. પ્રજાજનોના મન તો પ્રફુલ્લિત બન્યા. મહાદેવી જયશ્યામાને ધર્મના ઉત્તમ વિચારો આવવા લાગ્યા અને આસો વદ એકમની પૂર્વની 5મી રાતે સિંહ, હાથી, રત્નોનો ઢગલો વગેરે 16 ઉત્તમ સ્વપ્નો તેમણે એક સાથે જોયા. તે સ્વપ્નો તીર્થંકરના જીવનું આગમન સૂચવતા હતા. આ સ્વપ્નનું ફળ જાણીને માતા પિતાના હર્ષનો પાર ન રહ્યો. સ્વર્ગેથી ઇન્દ્રોએ આવીને માતા પિતાનું તેમજ ગર્ભસ્થ તીર્થંકરના જીવનું સન્માન કર્યું ને ગર્ભકલ્યાણકનો ઉત્સવ ઉજવ્યો. વૈશાખ વદ 12 તીર્થંકર ભગવાન અજિત અનંતજીનનો અયોધ્યામાં અવતાર થયો. 13મા વિમલના તીર્થંકર પછી 9 સાગરોપમના અસંખ્યાત વર્ષો બાદ 14મા તીર્થંકરનો અવતાર થયો. તેમના અવતાર પૂર્વે લાખો કરોડો વર્ષો સુધી ભરત ક્ષેત્રમાં જૈન ધર્મનો વિચ્છેદ થઈ ગયો હતો. તેમનો અવતાર થતાં જ તે વિચ્છેદ દૂર થયો અને જૈન શાસનનું ધર્મચક્ર પુનઃ શરૂ થયું. તીર્થંકરોનો અવતાર ધર્મની વૃદ્ધિ માટે જ છે. મેરુ ઉપર મહાન ઉત્સવથી ઇન્દ્રોએ 14મા તીર્થંકરનો જન્માભિષેક કર્યો. ભરત ક્ષેત્રના અસંખ્યાત વર્ષો બાદ ભગવાનના જન્મ કલ્યાણકનો આ પ્રસંગ બન્યો. જન્માભિષેક કર્યા બાદ અનંતજીન એવું સંબોધન કરીને ઇન્દ્રે એ બાલ તીર્થંકરની સ્તુતિ કરી. એટલું જ નહીં, પ્રભુના દર્શનથી તેને એવો મહાન આનંદ થયો કે તેણે તાંડવ નૃત્ય કર્યું. જગતના બધા નૃત્યોમાં ઇન્દ્ર ઇન્દ્રાણીનું આ તાંડવ નૃત્ય સૌથી શ્રેષ્ઠ છે, જેમાં ઇન્દ્ર પોતે 1000 હાથ વડે હાવભાવથી ભક્તિ કરીને નાચે છે. ભગવાન અનંતનાથનું આયુ 30 લાખ વર્ષ હતું. તેમના ચરણમાં શાહુડી અર્થાત શેળાનું ચિહ્ન હતું. બાલ્યકાળ તેમનો અદ્ભુત હતો. શરીર બાળ છતાં તેમનો આત્મા તો સમ્યક્વાદી અનંત ગુણો વડે પ્રૌઢ હતો. 750,000 વર્ષ સુધી તેઓ યુવરાજ પણ રહ્યા. સર્વોત્કૃષ્ટ પુણ્ય સામગ્રી તેમની સેવામાં હાજર હતી. પણ ભગવાન તો પોતાના ચિદાનંદ પરમાત્માનું સેવન કરતા હતા. પરમાત્મા થવા માટે આ અવતાર છે એવું લક્ષ્ય તેમને નિરંતર વર્તતું હતું. પછી મહારાજા સિંહસેને યુવરાજ અનંતનાથનો રાજ્યાભિષેક કર્યો. અયોધ્યાના રાજ્ય સિંહાસને અનંતનાથે 15,00,000 વર્ષ સુધી ઉત્તમ રાજ્ય કર્યું. અયોધ્યા તો આખા ભરત ક્ષેત્રની રાજધાની. ત્યાંથી અનેક તીર્થંકરો ચક્રવર્તીઓ ભારતનું રાજ્ય કરતા આવ્યા છે. એટલું જ નહીં, તે રાજ્યને છોડીને 3 લોકના રાજ્યને સાધી સાધીને અયોધ્યાપુરીના અસંખ્ય રાજવીઓ આ 24મા મોક્ષને પામ્યા છે. એવા જ મોક્ષગામી અને તે ઉપરાંત તીર્થંકર એવા ભગવાન અનંતનાથના રાજ્યમાં પ્રજાજનો ધર્મ અને ધન બંનેમાં વૃદ્ધિગત હતા. એવામાં અકસ્માત એક બનાવ બન્યો. વૈશાખ વદ 12 અયોધ્યાના મહારાજા અનંતજીનનો આજે જન્મ દિવસ હતો. આજે તેમની ઉંમર 22,50,000 વર્ષની થઈ હતી. એક તો અયોધ્યાપુરીના મહારાજા અને વળી તીર્થંકર એટલે તેમનો જન્મોત્સવ ઉજવવા દેશો દેશના હજારો રાજાઓ સુંદર ભેટ લઈને આવ્યા હતા. આગલા દિવસથી જ અદ્ભુત શણગારથી આખી નગરી શોભતી હતી. મહારાજા અનંતજીન રાજમહેલ પર ચડીને તે દિવ્ય શોભા જોતા હતા. એવામાં આકાશમાં મોટો કડાકો થયો અને તેજના દિવ્ય લિસોટા સાથે એક મોટો તારો આકાશમાંથી ખર્યો. ઉલ્કાપાત થયો. એ ઉલ્કાપાત જોતા જ મહારાજા અનંતનાથના ચિત્તમાં પણ વૈરાગ્યના મહાન ઝબકારા સાથે ચેતના જાગી ઉઠી. તેમને પૂર્વભવનું જાતે સ્મરણ થયું અને વૈરાગ્યથી તેઓ ચિંતવન કરવા લાગ્યા. અરે, જેમ આ ઉલ્કા ક્ષણ ભંગુર છે, તેમ રાગાદી સમસ્ત વિભાવો તેમજ આ રાજ સંપદાના સંયોગો પણ ક્ષણ ભંગુર છે. જીવ સાથે કોઈ સ્થિર રહેનારા નથી, માત્ર પોતાનું સિદ્ધ પદ જ સ્થિર છે. તેથી તે જ સાધવા યોગ્ય છે. મારે આ જીવનમાં જ મોક્ષની સાધના પૂરી કરવાની છે, માટે હવે તેમાં પ્રમાદ ઉચિત નથી. હું શીઘ્ર જ આ સંસાર છોડીને મુનિ થઈશ ને મોક્ષને સાધીશ. ભગવાનના દીક્ષા માટેના નિર્ણયથી ચારે કોર ખળભળાટ ફેલાઈ ગયો. દેવો પણ ખળભળી ઉઠ્યા ને દીક્ષા મહોત્સવ કરવા આવી પહોંચ્યા. જન્મનો ઉત્સવ મોક્ષના મહોત્સવમાં પલટાઈ ગયો. દેવોમાં ગુરુ સમાન બ્રહ્માર્ષિ એવા લોકાંતિક દેવો પ્રભુની સ્તુતિ કરીને અચિંત્ય વૈરાગ્યનું અનુમોદન કર્યું. એ જ વખતે ઇન્દ્રો સાગરદત્તા નામની પાલખી લઈને આવી પહોંચ્યા. સાગર એવા ગંભીર પ્રભુએ સાગરદત્તા પાલખીમાં બેસીને તપોવનમાં ગમન કર્યું. જન્મોત્સવ માટે આવેલા 1,000 રાજાઓ પણ પ્રભુની સાથે જ તપોવનમાં ચાલ્યા ને પ્રભુની સાથે દીક્ષા લીધી. આહા હા હા, એક તીર્થંકરની સાથે 1,000 રાજાઓ દીક્ષા લઈને આત્મધ્યાન કરતા હશે ત્યારે ધ્યાનસ્થ 1,000 જૈનો મુનિઓનું સમૂહનું એ દ્રશ્ય કેવું અદ્ભુત અજોડ શાંત અને વૈરાગ્ય પ્રેરક હશે. એ દ્રશ્ય જોઈને વનના ક્રૂર પશુઓ પણ શાંત થઈ જતા હતા. એ રીતે ભગવાન અનંતનાથ પોતાના જન્મના દિવસે જ દીક્ષા લઈને આત્મધ્યાનમાં લીન થયા. તરત તેમને અનેક લબ્ધિ સહિત મનઃપર્યય જ્ઞાન પ્રગટ્યું. તેમાં પણ શુદ્ધ પરિણામોની લબ્ધિઓ તો નજીકમાં જ કેવળ જ્ઞાનાદી 9 ક્ષાયિક ભાવોની મહાલબ્ધિના આગમનનું સૂચન કર્યું. બે દિવસના ઉપવાસ બાદ મુનિરાજ અનંતનાથ સાકેતપુરીમાં પધાર્યા ત્યારે વિશાખ રાજાએ ભક્તિપૂર્વક એ તીર્થંકર મુનિરાજને પ્રથમ પારણું કરાવ્યું. તે જ વખતે પારણું કરાવનારાને મોક્ષ વૈભવની પ્રાપ્તિના સૂચક દૈવી વાજા વાગવા લાગ્યા ને આકાશમાંથી રત્નવૃષ્ટિ થઈ. મુનિ દશામાં વિચરતા વિચરતા પ્રભુ અનંતનાથ બે વર્ષ બાદ પુનઃ અયોધ્યા પધાર્યા ને જે તપોવનમાં પોતે દીક્ષા લીધી હતી તે જ તપોવનમાં ફાગણવદ અમાસના રોજે શુકલ ધ્યાન વડે કેવળ જ્ઞાન પ્રગટ કર્યું. 14મા તીર્થંકર 13મા ગુણસ્થાને પરમાત્મ પદને બિરાજ્યા. દેવેન્દ્રોએ પંચમ જ્ઞાન પામેલા પ્રભુના ચોથા કલ્યાણકનો ઉત્સવ કર્યો ને સમોસરણની રચના કરી. સહજપણે અનંત ભાવોથી ભરેલી અનંતનાર પ્રભુની વાણી છૂટી. જય વગેરે 50 ગણધરો એક સાથે અનંતના તીર્થંકરની એ દિવ્ય વાણી ઝીલતા હતા. તે ઉપરાંત કેટલાય મુનિવરો સમોસરણ સભામાં જ આત્મલીન થઈને કેવળ જ્ઞાન પામતા ને જમીનનો સ્પર્શ છોડીને નિરાલંબી આકાશમાં 5000 ધનુષ ઉચ્ચે સ્થિર થતા હતા. એવા 5000 કેવડી અરિહંત ભગવંતો તે સમોસરણમાં બિરાજતા હતા. આહાહાહા, એક તીર્થંકર અને 5000 બીજા કેવડી ભગવંતો, હજારો અરિહંતોના મેળાનું એ દ્રશ્ય કેવું અદ્ભુત હશે. એક ક્ષેત્રે બે તીર્થંકરો ભેગા ન થાય, પરંતુ કેવડી ભગવંતો અરિહંતો તો સમોસરણમાં એક સાથે હજારો હોય. વાહ, જાણે કેવળ જ્ઞાન ઉગવાનું ખેતર. ત્યાં 5000 કેવડી ઉપરાંત 5000 મનઃપર્યજ્ઞાની, 4000 વધુ અવધિજ્ઞાની મુનિવરો, 1012 અંગધારી શુદ્ધ કેવડી, 3000થી વધુ વાદવિવાદમાં કુશળ મુનિવરો, 40000 જેટલા ઉપાધ્યાય, શિક્ષિકો અને 8000 વિક્રિય રુદ્ધિધારી મુનિવરો હતા. કુલ 66000 મુનિવરો, 1,08,000 આજિકાઓ, 2,00,000 શ્રાવકો ને 4,00,000 શ્રાવિકાઓનો ભવ્ય ચતુર્વિક સંઘ પ્રભુની સાથે મોક્ષ માર્ગમાં ચાલી રહ્યો હતો. તે ઉપરાંત તિર્યંચોનો રાજા, સિંહ, હાથી, સર્પ, વાંદરા, મોર વગેરે લાખો પ્રાણીઓ પણ પ્રભુના દર્શનથી મુગ્ધ બનતા ને દિવ્યવાણીના શ્રવણથી આત્મજ્ઞાન પણ પામતા. તેમાં 13મા ગુણસ્થાને બિરાજમાન 14મા તીર્થંકર પ્રભુ અનંતનાથ દિવ્ય ધ્વનિ વડે આત્માનો અનંત ચૈતન્ય વૈભવ બતાવતા હતા. તે અદ્ભુત અચિંત્ય વૈભવ પાસે દેવો પોતાના દેવલોકના વૈભવને પણ તુચ્છ સમજીને આત્મવૈભવની ઉપાસના કરતા હતા. એ રીતે સમોસરણમાં આવીને કેટલાય મિથ્યા દ્રષ્ટિ જીવો પણ સમ્યક દ્રષ્ટિ બની જતા હતા. ભગવાન અનંતનાથે લાખો વર્ષ સુધી ધર્મોપદેશ આપીને ધર્મચક્ર ચલાવ્યું. પ્રભુ દિવ્ય ધ્વનિમાં કહેતા, હે જીવો, આત્મામાં એક જ ધર્મ નથી, પણ એક સાથે અનંત ધર્મો રહેલા છે. એક જ વખતે સત્પણું ને અસત્પણું, એકપણું ને અનેકપણું, નિત્યપણું ને અનિત્યપણું, જ્ઞાન અને આનંદ, કરતાપણું ને અકર્તાપણું, એવા અનંત ધર્મો કોઈ જાતના વિરોધ વગર વસ્તુમાં રહેલા છે ને એ જ વસ્તુનું સ્વરૂપ છે. વસ્તુમાં તેના બધા શુદ્ધ ધર્મો એક સરખા તન્મયપણે રહેલા છે. તેમાં કોઈ ગૌણ નથી. વક્તા પોતાના અભિપ્રાય અનુસાર તેમાં કોઈને મુખ્ય કરીને કહે છે ત્યારે બીજા ધર્મો પણ ગૌણપણે તેના સ્વીકારવામાં આવે છે. તેનો નિષેધ નથી. દરેક વસ્તુ દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ ને ઉત્પાદ વ્યય દ્રવ્ય સ્વરૂપ સ્વાધીન છે. તેના દ્રવ્ય ગુણ પર્યાયમાં બીજા કોઈની દખલગીરી નથી. પોતાના સ્વાધીન સ્વરૂપને સમજનાર જીવ પોતાના અનંત ધર્મ સ્વભાવોથી જ પરિતૃપ્ત રહે છે ને સમ્યક્ત્વથી માંડીને મોક્ષ સુધીના સુખને પોતામાં જ અનુભવે છે. ધર્મોપદેશમાં આવી સત્વસ્તુની પ્રરૂપણા કરતા કરતા અનંતનાથ ભગવાને 7,50,000 વર્ષો સુધી વિહાર કર્યો ને કરોડો જીવોને મોક્ષ માર્ગમાં લગાડ્યા. અંતે જ્યારે 1 માસ આયુ બાકી રહ્યું ત્યારે સમ્યક શિખરની સ્વયંભૂ ટૂંક પર આવીને તેઓ સ્થિર થયા. વિહાર અને વાણી બંધ થયા અને જે દિવસે કેવળ જ્ઞાન પ્રગટ્યું હતું તે જ તિથિએ ફાગણવદ અમાસે સંપૂર્ણ યોગ નિરોધ કરીને પ્રભુ અનંતના તીર્થંકર અનંત ધર્મોની શુદ્ધિને પ્રાપ્ત કરીને મોક્ષ પદને પામ્યા. ઇન્દ્રોએ મોક્ષ કલ્યાણકનો મહોત્સવ કરીને પૂજા કરી. અનંતનાથ જીને રાજ કી કૂટ સ્વયંભૂ જે મન વચતનકર પૂજહુ શિખર સમેદ યજે. અનેકાંત રૂપ આત્માના અનંત ધર્મોને પ્રકાશીને પોતાના અનંત ધર્મોની શુદ્ધિ સહિત જેઓ સિદ્ધાલયમાં બિરાજી રહ્યા છે એવા સમયસાર રૂપ શુદ્ધાત્માને સ્વાનુભૂતિ સહિત નમસ્કાર હો. પ્રત્યેક આત્મામાં પોતાના અનંત ધર્મો છે તે પરથી ભિન્ન છે એવા એકત્વ વિભક્ત આત્મ સ્વરૂપને દેખાડનારી અને અશુદ્ધ ભાવોથી છોડાવીને શુદ્ધ ભાવો પ્રગટ કરાવનારી ભગવાન અનંતનાથની અનેકાંત વાણી સદા પ્રકાશમાન હો. હે દેવ, અનેકાંત સહિત આપના સમ્યક્ત્વ નયોના કિરણોએ જગતના જીવોને મિથ્યાત્વ અંધકારથી છોડાવ્યા છે ને સમ્યક્ત્વનો અપૂર્વ પ્રકાશ આપ્યો છે. અનંત નયાત્મક સ્વાનુભવ પ્રમાણ વડે અનંત ભવચક્રથી છોડાવનાર ને અનંત ચૈતન્યની ધાન પમાડનાર અનંતના જીનને નમસ્કાર હો. ઇતિ શ્રી 24 તીર્થંકરોના મહાપુરાણોમાં અનંત જીન તીર્થંકરની મંગલ કથા પૂરી થઈ. ભરત ક્ષેત્રમાં ભગવાન અનંતનાથનું ધર્મશાસન 4 સાગરોપમ અસંખ્યાત વર્ષો સુધી ચાલ્યું ને તેમાં અસંખ્ય જીવો મોક્ષ પામ્યા. પછી અંતભાગમાં 1/2 પલ્યોપમ સુધી ધર્મનો વિચ્છેદ રહ્યો. ભરત ક્ષેત્રમાં આ 6ઠી વખત ધર્મ વિચ્છેદ થયો. અનંત ચતુર્દશી ભાદરવા સુદ 14 10 લક્ષણ પર્વનો અંતિમ દિવસ ભાદરવા સુદ 14 અનંત ચતુર્દશી તરીકે પ્રસિદ્ધ છે. ભગવાન અનંતનાથ સાથે તેનો સંબંધ જોડીને કેટલાક કથાકાર એક કથા કહે છે. તે આ પ્રમાણે, સોમ શર્મા નામના એક મનુષ્યએ પૂર્વભવમાં કોઈ પ્રકારે ધર્મની નિંદા કરીને મહાપાપ બાંધેલું. તે પાપના ઉદયથી અત્યંત ગરીબ અને કોઢ્યો હતો. જ્યાં જાય ત્યાં તેનો તિરસ્કાર થતો હતો. આથી તે ખૂબ કંટાળી ગયો હતો. એવામાં ભાદરવા સુદ 14ના દિવસે તેણે ભગવાન અનંતનાથનું સમોસરણ જોયું, તેમનો અચિંત્ય વૈભવ દેખ્યો ને ત્યાં જનારા બધા જીવોમાં અત્યંત પ્રસન્નતા દેખી. આથી તે પણ પ્રભુના સમોસરણમાં પહોંચી ગયો. દાખલ થતા વેદ તેનો રોગ દૂર થઈ ગયો, દરિદ્રતા મટી ગઈ ને પ્રભુ અનંતનાથના દર્શનથી તથા ઉપદેશથી તેને ધર્મની શ્રદ્ધા થઈ. વ્રતના આચરણ પૂર્વક તે જીવ મરીને દેવલોકમાં મહાવિભૂતિવાળો દેવ થયો. આથી તે દિવસને અનંત ચતુર્દશી ગણીને જિનેન્દ્ર પૂજા અભિષેક ઉપવાસ વગેરે વિધિપૂર્વક 14 વર્ષ સુધી અનંત ચતુર્દશી વ્રત કરવાનું લોકોમાં પ્રચલિત બન્યું હતું. ત્યારબાદ સોમ શર્માનો તે જીવ દેવલોકમાંથી અસંખ્ય વર્ષે નીકળીને ભરત ક્ષેત્રમાં વિજયનગરનો રાજકુમાર અરિંજય થયો. તેણે રાજગ્રહી જઈને વિપુલાચલ પર બિરાજમાન ભગવાન મહાવીર તીર્થંકરનો ધર્મોપદેશ સાંભળ્યો. પોતાની પૂર્વભવની આરાધના તેને યાદ આવી અને પછી સંયમ ધારણ કરીને કર્મક્ષય કરીને તે અનંત મોક્ષ સુખને પામ્યો. ઇતિ અનંત ચતુર્દશી વ્રત કથા.